पेज नंबर चढ़ाला शास्त्र पेज नंबर 31 अपने बीजी डाली बड़ी गाथाओं बोलसू अत्यार
Yeah.
થોડુંક શોર્ટમાં આપણે પહેલી દાડથી બીજી દાડ સુધીમાં શું લીધું એનું કવર કરીશ. એની માટે જે ઇન્ડેક્સ છે ને, ઇન્ડેક્સ પેજ પરથી આપણે ફટાફટ સ્કીમ થ્રુ કરી શકીશું. દોલતરામજી પ્રજ છ દાડા છે, એમાં એમને શરૂઆત પહેલાં મંગલાચરણથી કરી અને પહેલી અને બીજી દાડમાં, પહેલી અને બીજી દાડમાં આપણે જે ભૂમિકામાં અત્યારે છે કે મનુષ્ય ગતિ છે તો દુઃખ શું છે, એ બધા કારણ પહેલી ડાળમાં બતાવીને બીજી બધી ગતિઓનું પણ આપણને જ્ઞાન કરાયું કે એમાં આ દુઃખ છે, આ દુઃખ છે. એમ કરીને નિગોદથી લઈને દેવગતિ સુધી, નીચે નિગોદ આવે, નરક ગતિ આવે, મનુષ્ય ગતિ, તિર્યંશ ગતિ અને ઉપર દેવગતિ અને સિદ્ધ, એવી રીતે આ આપણે નિગોદથી લઈને આપણે જે સંસારમાં પરિભ્રમણ કરી રહ્યા છીએ, આપણે આપણું સાધ્ય જે સિદ્ધ દશા આપણે પ્રાપ્ત કરવું છે એ કેવી રીતે આપણે પામશું, એ આ છ દાડા ગ્રંથમાં બહુ જ સરસ રીતે ગુરુદેવશ્રીના વર્ડ્સમાં કહીએ તો, આપણે નવા હોય તો આપણે થોડું ટફ લાગે, પણ નવા માટે પણ આ સિમ્પલ ગ્રંથ છે કે જે પણ જ્ઞાની ધર્માત્મા ભગવાન થઈ ગયા છે એ લોકોને પણ, એ લોકો પોતે પણ કયા માર્ગે ગયા એનું બહુ જ શોર્ટ અને બહુ જ સિમ્પલ રીતથી સમજાવવામાં આમાં આવ્યું છે. એટલે મંગલાચરણથી શરૂઆત કરીને પછી જીવ શું ઈચ્છે છે કે આપણે લોકો રોજ સવારે ઉઠીને આપણા બધાનું પોતાનું એક રૂટીન હોય છે, તો એ રૂટીન આપણે કોઈ ચીજ પર આપણું ધ્યેય હોય છે એ પ્રમાણે આપણું ડેઈલી રૂટીન હોય છે. એવી રીતે જ્યારે આપણે મંદિરમાં આવીએ છીએ, પાઠશાળામાં આવીએ છીએ, તો આપણું એક ધ્યેય છે, આપણી એક ઈચ્છા છે કે આપણે આપણે પહેલાં પહેલી દાળમાં બધા દુઃખનું સ્વરૂપ જોયું. આપણને ખબર ન હોય એનો મતલબ એમ નથી કે દુઃખ નથી. તો દોલતરામજીએ આપણને એ મતલબ ઇન્ફોર્મ કર્યો, મે બી ઉપદેશ આપ્યો કે ચાર ગતિ, નિગોદમાં બધે દુઃખ છે. એ આપણે ટોપિક ઓલરેડી ચાલી ગયો છે તો હું ડિટેલ્સમાં નથી જતો. એના પછી એ દુઃખનું વર્ણન કર્યું. આપણું કોઈને એમ થાય કે દુઃખ તો આપણને ખબર છે તો વર્ણન શું કામ કરે છે, તો આપણે અત્યારે ખાલી મનુષ્ય ગતિમાં જ છીએ તો આપણને ઈ રિલેટેડ દુઃખ ખબર છે. આપણે મેબી કોઈના પર ગુસ્સો કરીએ, કોઈના પર આપણે દ્વેષ કરીએ, કોઈના પર રાગ કરીએ, તો આપણે ફોર અસ ઇટ ઇઝ અ નોર્મલ, આપણે એમ લાગે કે આપણે એમાં શું રોંગ કર્યું. પણ જ્યારે આપણે આ શાસ્ત્રો વાંચીએ ત્યારે આપણને ખબર પડે કે આપણે રાગ કરીએ છીએ તો એ પણ દુઃખરૂપ છે અને દ્વેષ કરીએ છીએ તો એ પણ દુઃખરૂપ છે. તો પહેલાં તો આપણે એ ડિસાઈડ કરવું જોઈએ કે આપણે દુઃખી છીએ. એના પછી આપણી ડિરેક્શન ચેન્જ થાય કે આપણને સુખ જોઈએ છે. તો સેકન્ડ ગાથા જે લીધી હતી પહેલી ડરમાં એમાં કે જીવ શું ચાહે છે. અગર જો જીવ દુઃખ જ ચાહતો હોય તો જેમ કરતો હોય એમ કર્યા કરજો, તો એમાં અનાદિકાળથી દુઃખ મળતું આવતું છે અને અનાદિ અનંત સુધી દુઃખ મળતું રહેશે. પણ આવા શાસ્ત્ર સાંભળવાનો આપણને ઉપદેશ મળ્યો પછી જીવને એક ડિરેક્શન મળે કે ભાઈ એનો સુખ થવાનો આ એક પંચ છે, તો એ ડિરેક્શનમાં કન્વર્ટ થવું એ નિર્ણય આપણો પોતાનો હોવો જોઈએ. એ નિર્ણય લીધા પછી આ વચમાં ઇફ યુ થિંક, એટલે મને પોતાને જ એમ થતું હતું કે આ બધું દુઃખનું વર્ણન શું કામ છે, હું તો અત્યારે નરકમાં છું નહીં, હું દેવગતિમાં નથી, હું તિરંજ ગતિમાં પણ નથી, તો હું આ બધું જાણીને કરું છું, પાછળામાં આવું છું કરું છું. તો એ બધું દુઃખ આપણે ભૂતકાળમાં કર્યા છે એની માટે, અને મનુષ્ય ગતિ જે આપણી વર્તમાન ગતિ છે એની એ આપણને દુઃખ લાગતું નથી એ અલગ વાત છે. પણ આપણે એ દુઃખમાં છે એ ઉપદેશ આપણને દોલતરામજી આપે છે. એના પછી નિગોદનું દુઃખનું વર્ણન કર્યું, તિર્યંજ ગતિના દુઃખનું વર્ણન, નરક ગતિના, મનુષ્ય ગતિના, પછી દેવ ગતિના, અને સંસારનું મેઇન કારણ બીજી ઢાળનું સ્ટાર્ટિંગમાં આપ્યું છે. કોઈને યાદ હોય તો મને કહેશે. મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્ર. હવે શાસ્ત્રમાં તો લખી દીધું મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્ર. આપણે મેબી આપણે કોઈ નોલેજ ના હોય અને કોઈ આપણે સીધું કોઈને કહીએ કે ભાઈ તમે મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્રથી સંસારમાં પરિભ્રમણ કરો છો, તો આપણે એને સમજાવવું કઈ રીતે. તો મિથ્યા દર્શન એક મિથ્યા દર્શનમાં આપણે એક સિમ્પલ વર્ડમાં લઈશું માન્યતા, કે આપણે શું આપણી શું બિલીફ છે અને આપણું શું માન્ય છે. આપણે અહીંયા આપણી માન્યતા સુધારવા આવીએ છીએ, એટલે આપણી માન્યતા પકડીને સાંભળવા બેસશું તો ઇટ ઇઝ ઓફ નો યુઝ. કોઈ પણ આચાર્ય ઉપદેશ આપે, પૂજ્ય ગુરુદેવશ્રી આપે, આપણે સ્વાધ્યાય કરીએ, ડિસ્કશન કરીએ, ઇટ ઇઝ ઓફ નો યુઝ અનલેસ એન્ડ અન્ટિલ આપણે આપણી માન્યતા ડે બાય ડે ચેન્જ ના કરીએ. તો જોકે માન્યતા ચેન્જ એક ક્ષણમાં જ થાય છે, પણ આપણે એની માટે જે પુરુષાર્થ કરીએ છીએ એવરી ટાઈમ પાઠશાળામાં આવીને નવું નવું જાણીને કે ભાઈ પહેલાં આ દુઃખો થયા પછી આ જુએ, તો સંસાર પ્રમેય પરિભ્રમણનું બીજી રાડની ઇન્ડેક્સ આપણે રીડ કરીએ છીએ. સંસાર પરિભ્રમણનું કારણ આપ્યું કે મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્ર. એના પછી મિથ્યા દર્શન અને મિથ્યા દર્શનના જે મિથ્યાત્વના જે પાર્ટ્સ છે દર્શન, જ્ઞાન, ચારિત્રના, એમાં ગ્રહિત અને અગ્રહિતના બે ભેદ પડ્યા. હવે ગ્રહિતને કોઈને પ્રોબેબલી આમાં શાસ્ત્રીય યાદ ન રહેતું હોય કે વોટેવર, યાદ રાખો તો બેટર, પણ આમાં ડેફિનેશન આપી છે ગાથા પર, એ આપણે રીડ કરશું. પેજ નંબર જે 40 મારામાં, એમાં ગાથા નંબર 8 ની ઉપર અજ્ઞાન છે. તો અગ્રહિતની એમાં ડેફિનેશન બહુ જ સરસ છે કે જે ઉપદેશાદી બાહ્ય નિમિત્તોના આલંબન વડે નવું ગ્રહ્યું નથી. ઉપદેશાદી બાહ્ય નિમિત્તોના આલંબન વડે, એટલે ઉપદેશ મીન્સ આ અત્યારે જેમ કે આપણે કોઈને કંઈક શીખડાવીએ કે ભાઈ તું આમ કર, એવી રીતે નથી. આપણે અનાદિકાળથી જે પહેલાં કોઈ ગતિમાં હતા, એની પહેલાં કોઈ ગતિમાં હતા, ત્યારથી લઈને અત્યાર સુધીના જે આપણા સંસ્કાર છે, તેથી તેને અગ્રહિત કહે છે. હવે અગ્રહિત ને બ્રેકેટ્સ માં લખ્યું છે સ્વાભાવિક અને નિસર્ગ, એટલે એને આપણે હંમેશા એમ જ માનવું એનો અર્થ એમ પણ નહીં. પણ અત્યાર સુધી આપણે જે ભૂલ કરતા આવ્યા છે, જે આપણે કેચ નથી કરી શકતા, પણ આપણને હવે ખબર પડી તો આપણે એને એનો જે ડિરેક્શનમાં જતી હતી એની બદલે રાઈટ ડિરેક્શનમાં શિફ્ટ કરી શકીએ. એટલે ગ્રહિતને શોર્ટમાં આપણે વર્ડથી લઈએ તો ન ગ્રહેલું અનાદિથી જે આપણે માનતા આવ્યા છે, અને ગ્રહિત એટલે નવું ગ્રહણ કરેલું. એટલે અગ્રહિતમાં આપણે ત્રણ પાર્ટ જોયેલા, મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્ર. હવે બધામાં એમ જોશો કે મિથ્યા દર્શન કેમ ફર્સ્ટ આવે છે, જેવી રીતે મેં કીધું કે માન્યતા. હવે તમારી માન્યતા જ રોંગ છે તો તમારું ઈ રિલેટેડનું જે પણ નોલેજ છે, જ્ઞાન આપણે કહીએ, એ પણ રોંગ થશે. અને ઈ બેના એપ્લિકેશનથી આપણે જે આપણું પાંચ ઇન્દ્રિયના વિષયોમાં ડેઇલી જે પ્રવૃત્તિ કરીએ છીએ એને આપણે આઠમી ગાથામાં જેમ લીધું એમ અગ્રહિત મિથ્યા ચારિત્ર કહે છે. હવે આઠમી ગાથામાં જે લાસ્ટ લાઈન છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે આ ત્રણેય દુઃખના કારણ જાણી, એટલે મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્ર. એટલે અત્યાર સુધી અગ્રહિતની વાત ચાલુ, અને મિથ્યા દર્શન અને મિથ્યા જ્ઞાન પ્રોબેબલી આપણને એક્સટર્નલ એક્ટિવિટી નથી, આપણા પોતામાં થઈ છે. વેરેસ ચારિત્ર ભલે ગુણ આપણામાં છે, પણ આપણે જેમ કે આમાં ડેફિનેશન છે કે પાંચ ઇન્દ્રિયોના વિષયો પ્રત્યે પ્રવૃત્તિ કરવી, તો આપણે બધા જ રોજ પ્રવૃત્તિ તો કરીએ જ છીએ. તો અત્યાર સુધીની આપણી જે પણ બિલીફ છે કે રોજ સવારે ઉઠવું, નાહી ધોઈને તૈયાર થઈને, આપણા પેરેન્ટ્સે આપણે કીધું કે મંદિરે જાઓ તો આપણે મંદિરે પણ જતા હોય, પણ આપણે રિયલ રીઝન નથી ખબર કે આપણે મંદિરે શું કામ જઈએ. તો એ જે આપણને કહેવામાં આવે છે એ પાંચ ઇન્દ્રિયોના વિષયોના, સ્કૂલમાં જવું, ભણવું, પછી સાંજે આવું, જમીને પાછું સૂઈ જવું, એ બધી પ્રવૃત્તિઓમાં જે જીવ, એટલે જે જીવ પ્રવૃત્તિ કરે છે તેને આપણે મિથ્યા અગ્રહિત મિથ્યા ચારિત્ર કહે છે. હવે એના પછીની લાઈન, આ ત્રણેય દુઃખના કારણ જાણી, દુઃખના કારણ જાણી એના પર બહુ જ ઇમ્પોર્ટન્ટ. આપણે આપણને એમ લાગે કે આપણે કોઈક સારું કાર્ય કરીએ છીએ, પણ આપણે એકચ્યુઅલી ચેક કરવું જોઈએ કે આપણે કેમાં ફોલ થઈએ છીએ, આ ત્રણમાં ફોલ થઈએ છીએ કે સમ્યકમાં ફોલ થઈએ છીએ. તો આ ત્રણેય દુઃખના કારણ છે એ આપણને ઓલરેડી ગતિઓનું દુઃખ બતાડ્યું, આ ત્રણેય મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્રનું પણ જે દુઃખના કારણ છે એ પણ બતાડ્યું. હવે એ દૂર કેના લીધે થશે, એને જાણીને તત્વજ્ઞાન વડે તેનો ત્યાગ કરવો જોઈએ. હવે કોઈ એમ કે મારે આ કરવું નથી, પણ તો પછી એને ગ્રહણ પણ કંઈ કરવું તો પડશે ને. તો તત્વજ્ઞાન વડે આપણે આ મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્રનો ત્યાગ કરવાનો છે. તત્વજ્ઞાન એટલે સ્પ્લિટ કરીએ તો આપણે જે પણ શાસ્ત્રમાં વાંચીએ છીએ જેમાં બધો ભેદ વિજ્ઞાનનો, શરીર જીવથી હું જુદો છું એવો બધો, એવા બધા જે ટીચિંગ્સ આપણને, ઉપદેશ આપણને મળે છે, એ તત્વજ્ઞાન વડે આપણે આ જે મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્ર છે એનો આપણે ત્યાગ કરી શકીએ છીએ. આપણે જેમ મેં પહેલાં પણ કીધું કે આપણે આપણી માન્યતા ચાલુ રાખવી હોય તો આપણે તત્વજ્ઞાન ગમે એટલું સાંભળતું ને તો આપણે એને ત્યાગ નહીં કરી શકીએ. આપણે આપણી મિથ્યાત્વના કારણે દર્શન જ્ઞાન ચારિત્ર પણ મિથ્યા પણ એક પરિણામ છે, પણ આપણે તત્વજ્ઞાનને અપ્લાય કરશું. અહીંયા આપણે જે પણ સ્વાધ્યાય કરીએ છીએ, જે પણ સાંભળવું એને અપ્લાય કરશું તો આપણું જ્ઞાન થોડું શાર્પ થશે. જે થોડું બ્લન્ટ હતું, જે મિથ્યા હતું, એ ધીરે ધીરે એનો આપણે જેમ પેન્સિલ હોય તો શાર્પ કરી કરીને આપણું જ્ઞાન જેમ ખીલે છે, એમ તત્વજ્ઞાન વડે આપણે નિર્ણય કરી શકીએ છીએ કે આ મિથ્યા છે ને આ સમ્યક છે. ફોર એક્ઝામ્પલ, કાલે સવારે ઉઠીને આપણે કોઈ આપણા ફ્રેન્ડને કહેશું કે ભાઈ હું તો જીવ છું અને આ શરીર છે, તો એને બહુ જલ્દી નહીં સમજાય, પણ આપણે નિર્ણય કરી શકીએ આપણે ભલે ને કયા પણ સર્કમસ્ટન્સીસમાં ઉભો હોય. અને ચારિત્રમાં ઇટ ઇઝ સમથિંગ એક્સટર્નલ. ભલે ચારિત્ર ગુણ જીવમાં જે એનું ડિસ્ક્રિપ્શન પછી ત્રીજી ડાળમાં સમ્યકપણે આવશે એ અલગ વાત છે, પણ એમાં તો તમને એમ જ લાગશે કે આ ભાઈ મંદિરે જાય છે, આમ કરે છે, તેમ કરે છે, આ ભાઈ સમ્યક દ્રષ્ટિ તો છે ને, તો કરવું શું. એટલે તત્વજ્ઞાન એક એવી ચીજ છે જે આપણે લોકો એવરી સન્ડે અહીંયા બેસીને લઈ રહ્યા છે. એના લીધે આપણે આ ત્રણેય મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્રનો ત્યાગ કરી શકીએ છીએ. એના પછી લાસ્ટ એક બે વીકના જે ટોપિક્સ હતા એ ગ્રહિત મિથ્યા દર્શન, એની સાથે કુદેવ, કુગુરુ અને કુશાસ્ત્રના લક્ષણ લીધા, એનું સ્વરૂપ બતાવ્યું. પછી મિથ્યા ગ્રહિત મિથ્યા જ્ઞાનનું લક્ષણ બતાવ્યું. અને પછી આજનો ટોપિક આપણો છે ગ્રહિત મિથ્યા ચારિત્ર. મિથ્યા જ્ઞાનમાં ગ્રહિત મિથ્યા જ્ઞાનમાં શોર્ટમાં હું કહીશ કે કોઈ આપણે અત્યારે ખબર છે કે આ રાઈટ છે એટલે આપણે આ સાંભળીએ છીએ, પણ આપણે કોઈ બીજી જગ્યાએ સાંભળવા જઈએ તો આપણને એવું લાગે પ્રોબેબલી આપણે જઈએ તો, પણ પ્રોબેબલી એના આપણે પેરેન્ટ્સ થ્રુ કે મે બી ગમે તે રીતે સમજો જવું પડે, ને આપણે સાંભળ્યું બી હોય, આપણે સ્કૂલમાં પણ આપણને શીખડાવતા હોય, તો આપણને કોક વાર એવું લાગે કે આ બે વસ્તુ તો સિમિલર છે. સિમિલર અને સેમમાં બહુ ફરક છે. એટલે આપણે એ સિમિલર લાગે એટલે આપણે એ ફોલો કરવા માંડીએ, તો એ આપણી જે અગ્રહિતપણે જે મિથ્યા દર્શન હતું અનાદિનું આપણને ખ્યાલ નથી, પણ આપણને ઓલ ઓફ અ સડન એ સાચું લાગવા માંડે છે, તો આપણે એ ફોલો કરવા માંડીએ છીએ. તો એ મિથ્યા દર્શનના કારણે આપણને મિથ્યા જ્ઞાન, ભલે પછી એ આપણને સાચું ખબર પડે ત્યારે આપણે કહી શકીએ કે ભાઈ આ કુદેવ કુગુરુ કુશાસ્ત્ર છે, પણ તમને કોઈ દેવ અને ધર્મ કે કંઈ ખબર જ ન હોય તો તમને સાચું ખોટું કેવી રીતે ખબર પડે. પછી ગ્રહિત મિથ્યા જ્ઞાનમાં એકાંત અને બીજા 5-7 પોઈન્ટ જે લાસ્ટ વીક ડિસ્કસ થયા હતા કે ભાઈ જો દેવ જ ખોટા છે તો એનો આપેલો ઉદ્દેશ પણ શું હોય. હવે તમે એ કુદેવને સાચા માની લીધા, તમે મિથ્યાત્વને જ રાઈટ માની લો, તો તમે પછી બધી ક્રિયા કરો તો એનો શું મતલબ છે. પણ જ્યારે તમને ખબર પડે કે મિથ્યાજ્ઞાન આમ છે, સમ્યકજ્ઞાન આમ છે, જે ત્રીજી ડાળથી આખો પોઝિટિવલી ટોપિક સ્ટાર્ટ થશે. અત્યાર સુધી ફર્સ્ટ અને સેકન્ડ ડાળમાં નથી નથી મીન્સ એટલે નેગેશનથી સમજાવવામાં આવ્યું જીવને, કારણ કે એ અત્યારે સમજી શકે છે અને એ દશામાં છે, દુઃખી દશામાં છે. એટલે આચાર્ય દેવ આપણે દોલતરામજી પહેલી ડાળને બીજી ડાળમાં આપણી ભૂમિકા પકડીને સમજાવે છે કે આ દુઃખો છે, આવી રીતે તમારું જ્ઞાન, અને પછી ત્રીજી ડાળથી હવે આત્માના જે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર કેવી રીતે આપણે મોક્ષ માર્ગમાં સ્ટાર્ટ કરીએ. તો આપણે આ બુકના ફ્લોમાં આપણા પ્રોબેબલી આપણું નોલેજ પણ એ રીતે ફ્લો થતું હોય એ ડિરેક્શનમાં, તો આપણને એમ લાગે કે આપણે જે અચીવ કરવું છે સિદ્ધ દશા એ કેટલું આમ ઇઝી છે આમ જોવા જઈએ તો. પેજ નંબર 47 ગ્રહિત મિથ્યાત્વ ચારિત્રનું લક્ષણ આપણે ગાથા બોલશું. જો ખ્યાતિ બુજાદી ચાહતરી કરન વિવિધ વિધ દેહતા આત્મ અમાત્મ કે જ્ઞાન હી કરણી તન કરણ હી. પેલા આપણે ગાથાના વર્ડ થોડા લીધું જેથી અન્વય ખ્યાલમાં આવે. જે ખ્યાતિ લાભ પૂજા આદિ ચાહ, એટલે આમાં ત્રણ વર્ડ્સ લીધા છે. ખ્યાતિ એટલે પ્રસિદ્ધતા, લાભ એટલે ફાયદો, અને પૂજાદી એટલે બહુ વાવા થવું એવી જેની માન્યતા અને આદર વગેરે એક્સપેક્ટ કરતો હોય દુનિયા પાસેથી. શરીરને એની માટે એટલે આમાં એવી રીતે વર્ણન છે કે શરીરને પીડા આપીને વર્ષી તપ કરે, પછી ઉપવાસ કરે, પછી યુ નો જે પણ શરીર રિલેટેડ ક્રિયાઓ છે એમાં શ શરીરને પીડા કરવાવાળા આત્મા અને પર વસ્તુઓના ભેદજ્ઞાન રહિત શરીરને ક્ષીણ કરવાવાળી અનેક પ્રકારની જે જે ક્રિયાઓ છે તે બધી મિથ્યા ચારિત્ર કહેવાય છે. અને આનું મેઇન રીઝન આપણે જોવા જઈએ તો મિથ્યા દર્શન અને મિથ્યા જ્ઞાન જ છે, કારણ કે એ રોંગ છે એટલે એ ખોટે રસ્તે ચડી ગયો છે કે ભાઈ મને ખ્યાતિ જોઈએ છે, મને કંઈ ફાયદો જોઈએ છે દુનિયા પાસથી, મને કોઈ મારા માટે મારું કંઈ કોઈ લોકો માને, મને બહુ બધા પૈસા જોઈએ છે, મારે આટલું બધું આ આમ તેમ એમ્પાયર ઊભી કરવી છે. તો જે બેઝ જ રોંગ છે તો આગળ જે પણ શરીરાદીની, એટલે આ તો મેં એલિમેન્ટરી આપણા લેવલ પર કીધું, પણ જે લોકો એકચ્યુઅલી શરીરને ક્ષીણ કરીને, કે ગુરુદેવજીના પ્રવચન મેં જ્યારે રીડ કર્યા છે એમાં ત્રણ એક્ઝામ્પલ્સ અલગ અલગ આપ્યા, કે કોઈ વર્ષી તપ કરે, મને વર્ષી તપ જે શું છે એ ખબર નહોતી, તો એમાંથી ગુરુદેવે ક્લેરિફાઈ કર્યું કે ભાઈ એક દિવસ ખાય એક દિવસ નો ખાય, એવી રીતે આખું 12 મંથ કન્ટિન્યુઅસ કરે, તો આપણને તો કોઈ ચીજને એમ થાય કે આ તો બહુ ધર્મ કરે છે, પણ એ મિથ્યા ચારિત્ર છે. પછી ઉપવાસ આદિ કરે મહિનાઓ સુધી, એટલે ઉપવાસ કરીએ તો ખાવાનું ખાલી આપણું ગ્રહણ નથી, એટલે બેઝિકલી આમાં એમ કહેવા માંગે છે કે આપણે શરીરને પીડા આપે એવી ક્રિયાઓ જે કરીએ છીએ, તો બીકોઝ ઓફ મિથ્યા ગ્રહિત મિથ્યા જ્ઞાન ને મિથ્યા ચારિત્ર, એ ક્રિયા મિથ્યા ચારિત્ર તો છે જ, પણ આ તો એના એપ્લિકેશનમાં પણ એ આવી રીતે આવી બધી પ્રસિદ્ધતા માન્યતા એટલે ફાયદો અને એની પૂજાદીમાં લાગી ગઈ છે. પછી આપણે સેકન્ડ લાઈન લઈએ, આત્મ અનાત્મક એ જ્ઞાનહીન જે જે કરની તન કરન છીન. હવે આત્મિક આત્મા અને અનાત્મા આપણે બધું વાંચીએ કરી, આપણી લાસ્ટ આપણી જે ક્વેશ્ચન હોય ને એ આપણા શરીર અને આપણા આત્મા ઉપર આપણે આવીને અટકીએ. એટલે પહેલાં તો આપણે ડિસાઈડ કરવું જોઈએ કે આત્માની શું ક્રિયા છે અને અનાત્માની શું ક્રિયા છે. હવે શરીરમાં ખાવાનું જાય ને વર્ષી તપ કરી આ કરીએ તો એને આપણે આમાં લેશું કે આમાં લેશું? ઓકે બરાબર, આપણે અનાત્મા બોલી લીધું, એટલે મેં થિંક પણ કર્યું કે આપણે અનાત્મા સમજી પણ લીધું, પણ આપણે એકચ્યુઅલી જ્યારે કોઈને આપણે જોઈએ છે કરતા ત્યારે આપણે લૌકિક વ્યવહાર છે એ અલગ વાત છે, પણ આપણી જયારે માન્યતા એમાં આપણે ડ્રગ કરીએ છીએ કે ભાઈ એને તો ઉપવાસ કર્યા મારે પણ કરવા જોઈએ, મારી શક્તિ નથી પણ હું કોઈ ટ્રાય કરીએ, એટલે એ ક્રિયા અનાત્મા છે. હવે એ અનાત્મા છે એ ક્યારે ખબર પડશે કે આત્મા આત્માની શું ક્રિયા છે એ આપણે હમણાં ભાવાર્થમાં લેશું. આત્મામાં બે ચીજ થઈ શકે છે, એક તો તત્વજ્ઞાન અને ભેદજ્ઞાન, આ બે ક્રિયા આત્માની ક્રિયા છે, એ સિવાયની બીજી જે પણ ક્રિયા છે એ બધી અનાત્મામાં ગણી છે. હવે દોહામાં લખ્યું છે આત્મા અનાત્મ કે જ્ઞાનહીન, એનું જ્ઞાન જ નથી જીવને, એટલે એ જે જે શરીરની ક્રિયાઓ કરે છે ક્ષીણ કરવા માટે અનેક પ્રકારની ક્રિયાઓ કરે છે, તે ક્રિયાઓ બધી મિથ્યા ચારિત્ર કહેવાય છે. કોઈને અત્યાર સુધીમાં કંઈ બોલ્યું હોય ડાઉટ હોય તો ભાવાર્થ લેશું. શરીર અને આત્માનું ભેદ વિજ્ઞાન નહીં હોવાથી યશ ધન દોલત આદર સત્કાર વગેરેની ઈચ્છાથી માન આદિ કશાયને વશીભૂત થઈને શરીરને ક્ષીણ કરવાવાળી અનેક પ્રકારની ક્રિયા કરે તેને ગ્રહિત મિથ્યા ચારિત્ર કહે છે. આ હરેક દોહામાં છે ને, આ હરેક અગ્રહિત મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્ર, ગ્રહિત મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્ર બધાની ડેફિનેશન્સ આપી છે, તો આપણે આપણી જે પાઠશાળા ચાલે છે એમાં આપણે આ બાયાટ કરી લેશું તો આપણા માટે આપણને પ્રોબેબલી ગાથા યાદ રહે ન રહે, પણ આપણે એ ડેફિનેશનથી આપણે આપણા લાઈફમાં એ અપ્લાય કરી શકશું. તો
બધા એ ડેફિનેશન્સ યાદ કરો એવું હું બધાને કહીશ. મેં હજી થોડીક થોડીક યાદ કરી છે, ભૂલી જવાય, પણ એકબીજાને આપણે પૂછતા રહીએ તો આપણને યાદ રહી જાય. એટલે પહેલા લખ્યું છે કે શરીર અને આત્માનું ભેદ વિજ્ઞાન નહીં હોવાથી, સૌથી પહેલા લીધું યશ. યશ એટલે પ્રસિદ્ધ. ધન અને દોલત એ પૈસામાં આવે, સેમ. અને આદર સત્કાર, કોઈ આપણે સારું કાર્ય કરીએ, કોઈ આપણે સ્કૂલ રનિંગમાં કે એવી રીતે, કોઈ આપણું બિઝનેસમાં કે એવી રીતે આપણને કોઈ અવોર્ડ મળે, આપણને કોઈ સ્ટેજ પર બોલાવે, એટલે એ તો એકદમ એક્સટર્નલ ક્રિયા છે. છતાં આપણે સમજી શકીએ એવી કોઈ ક્રિયામાં કોઈ ચડી જાય તો એને મિથ્યા ગ્રહિત મિથ્યા ચારિત્ર, કેમ કે એ નવું ગ્રહણ કરેલું છે. દેવગતિમાં કોઈ સ્ટેજ પર બોલાવીને અવોર્ડ વિનિંગ એવું ના હોય, મનુષ્ય ગતિમાં જો. અને આપણે એ અહીંયા ગ્રહણ કર્યું છે, બીજાને જોઈને કે આનો મારો ફ્રેન્ડ ફર્સ્ટ આવ્યો તો હવે હું પણ ફર્સ્ટ આવું, સમજી જાય એવી રીતે. એટલે ભેદ વિજ્ઞાન ન હોવાથી આ બધી ચીજોની આપણે ચાહના રાખીએ છીએ, ઈચ્છા રાખીએ છીએ. એ ઈચ્છાની પાછળ આપણે આપણું માન પોષીએ છીએ, જે મનુષ્ય ગતિમાં સૌથી વધારે કોઈ જીવને હોય ને તો કે ભાઈ કંઈ પણ હોય, પૈસા પૈસા બધું વયું જાય ચાલે, પણ મારું માન ના જવું જોઈએ. એ ઇમ્પોર્ટન્સ હંમેશા બધાને મનુષ્ય ગતિમાં માનનું રહે જ છે. એટલે આ એક તો સૌથી પહેલાં શરીર અને આત્માનું ભેદ વિજ્ઞાન નથી, એટલે ફર્સ્ટ લેવલ ઓફ ભેદ વિજ્ઞાન જ નથી. એટલે એ રોંગ થયું, એના પછી રોંગ રસ્તે ચડી ગયો કે મને પ્રસિદ્ધતા જોઈએ છે, મને મને કોઈ બીજો ફાયદો કરાવો એવી રીતે. અને પછી એના લીધે એનું જે આદર સત્કાર થાય એવી બધી એની ઈચ્છાને એક્સપેક્ટેશન રાખીને, થાય તો ઠીક છે, ન થાય તો કે ભાઈ આમ કેમ નથી થયું, એવી રીતે માનાથી પ્રકાર રાખે અને કશાયને જ પોષે. માન એક કશાયનો પ્રકાર છે. અને એ કશાયને, એટલે આપણે એમ કહીએ કે શરીરને ક્ષીણ કરીને એને ઉપાસાદી કર્યા, પણ ઇઝ ઇન ધ બેકગ્રાઉન્ડ એને એમ જ થતું હોય કે આ લોકો ભાઈ મને પૂજવા આવે, મારી વાવા કરે, એવું જ એને બેકગ્રાઉન્ડમાં અગર હોય તો કશાયને વશીભૂત થઈને શરીરને ક્ષીણ કરવાવાળી અનેક પ્રકારની ક્રિયા કરે છે. તમે કેસો એ કામ કરી આપશો, જસ્ટ બીકોઝ એને માન મળતું હશે તો એનીથિંગ, જેને કહેને કે રેડી ટુ ડૂ એનીથિંગ, કંઈ પણ કરવા તૈયાર છે, જસ્ટ બીકોઝ એને માન કશાય પોષવો છે. અગર એને સાચી ખબર હોય કે શરીર અને આત્મા, કે આ શરીર અને આ મારો આત્મા અલગ છે, તો એક ભેદ વિજ્ઞાનથી એની એ ડિફરન્શિએટ કરી શકે અને એ માન કશાયમાં જતો હોય તો એ અટકી શકે. એમ એટલે શોર્ટમાં ગ્રહિત મિથ્યા ચારિત્ર એવી રીતે યાદ રાખો કે શરીર અને આત્માનું ભેદ વિજ્ઞાન નહીં હોવાથી કોઈ પણ ક્રિયા આપણે કરીએ, નવી ગ્રહણ કરેલી, અને એમાં આપણે આપણું માન પોષતા હોઈએ તો એને ગ્રહિત મિથ્યા ચારિત્ર કહેવામાં આવે છે. એના પછી નેક્સ્ટ આપણે લેશું મિથ્યા ચારિત્રના ત્યાગનો અને આત્મહિતમાં લાગવાનો ઉદ્દેશ. મિથ્યા ચારિત્રમાં કોઈને કંઈ ડાઉટ કે કંઈ પૂછવું હોય, કંઈ એક્ઝામ્પલ હું બીજા એડ કરીને કહું કે એવી રીતે ક્લિયર, કંઈ પ્રોબ્લેમ કોઈને? ઓકે. તે સબ મિથ્યા ચારિત્ર ત્યાગ, અબ આત્મ કે હિત પંથ લાગ, જગત જાલ ભ્રમણ કો દેહ ત્યાગ, અબ દોલત નિજ આત્મ આત્મ સુપાક. અન્વયાર્થ લઈએ, તે બધા મિથ્યા ચારિત્રને છોડીને હવે આત્માના કલ્યાણના માર્ગે લાગી જાઓ. સંસારની ઝાડમાં ભટકવાનો ત્યાગ કરો. હે દોલતરામ, પોતાના આત્મામાં હવે સારી રીતે લીન રહો. ચારિત્રનો જે આપણે મિનિંગ ના લીધો મેં, બટ ચારિત્રનો જે શાસ્ત્રીય મિનિંગ છે કે કોઈ પણ વસ્તુમાં લીન થવું એને ચારિત્ર કહેવાય. એટલે અગ્રહિત અને ગ્રહિત નું ડિસ્ક્રિપ્શન આપ્યા પછી ફાઇનલી ઢાલ એન્ડ કરતી વખતે એમ કે છે દોલતરામજી કે આ બધા મિથ્યા ચારિત્ર મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્રને જે સ્ટાર્ટિંગમાં આપણને સમજાવેલું કે જે પરિભ્રમણનું મેઇન કારણ છે એ બધી ચીજોનું આપણને ઇન્ફોર્મેશન આપી કે ઉપદેશ આપ્યો કે આમ છે આમ છે આમ છે આપણે આવી રીતે ગ્રહણ એટલે આપણી આપણે કઈ કઈ ઓલામાં ફોલ થઈએ છીએ અગ્રહિતનું તો આપણે કંઈ કરી ના શકીએ પણ જે ગ્રહિત છે નવા અત્યારે આપણે આ ભાવમાં કોઈ બીજાના મંદિરે જઈને દર્શન કરી આવે કોઈ પથ્થરને ભગવાન માની લઈએ ઓર મે બી આપણે કદાચ કરતા ન હોય પણ કદાચ કોઈને ભૂલ ચૂકતી આપણે કહેવાય ભાઈ તું ઠીક કર રહ્યા હે સમથિંગ લાઈક એવી રીતે તો એ બધી ચીજ આપણે જે કરતા હોઈએ તો આપણે એમાંથી દૂર થઈએ એ આપણને ઉદ્દેશ આપ્યો હવે એના પછી એ તો આપણે છોડી દીધું તમે એને કહેવાનું બંધ કરી દીધું પણ તમે શું કરશો હવે તો મિથ્યા ચારિત્ર આદિનો ત્યાગ કરો તો હવે શું કહે છે કે કઈ ડિરેક્શનમાં જાઓ એટલે ત્રીજી ઢાળથી લઈને છઠ્ઠી ઢાળ સુધી દોલતરામજી આ બે અત્યારે થોડું નેગેશનમાં આપણી ભૂમિકા પ્રમાણે સમજાય રીતે એટલે હવે જે પણ આવશે એ બધું સમ્યક દર્શન સમ્યક જ્ઞાન ને મોક્ષ માર્ગની આવશે છેક સિદ્ધ ભગવાન સુધી આપણને લઈ જશે એટલે અત્યાર સુધી પ્રોબેબલી એમ આપણે વાંચ્યું ને તો આપણે સમજો ખ્યાલ આવશે પણ હવે હું ગઈકાલે ગુરુદેવશ્રીના પ્રવચન આના રિલેટેડ સાંભળતો હતો તો 40 મિનિટ સુધી આ મિથ્યા ચારિત્રનું આવ્યું પણ 20 મિનિટ ત્રીજી ડાલ પણ સ્ટાર્ટ થઈ ગયું તો નેક્સ્ટ ટાઈમથી આપણે જ્યારે પાછળ સ્ટાર્ટ કરશું ત્રીજી ડાલ ત્યારે એવું રહેશે કે આપણે પણ સાંભળીને આવવું પડશે કારણ કે સમ્યક દર્શન તો અહીંયા કોઈને થયું નથી તો એક લેવલ સુધી ગુરુદેવશ્રીને તો થયું છે એટલે એ જે ભાવ કહી શકે એ પ્રોબેબલી હું હોય કે કોઈ બીજો અહીંયા જે પણ સ્વામીભાઈ છે બીજા જે પણ તો આપણે રીડ કરીને આવશું મે બી હાફ એન અવર તો આપણને બધાને ફાયદો થશે હું તમને બધાને ક્વેશ્ચન પૂછું છું કે અગ્રહિત મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્ર અને ગ્રહિત મિથ્યા દર્શન જ્ઞાન તમે આજથી સમજો ડિસાઈડ કર્યું કે હવે મારે છોડવું છે બરાબર પણ તમે છોડવું જે નક્કી કર્યું બરાબર પણ તમે ગ્રહણ શું કરો તો એની માટે ફર્સ્ટ ડિસાઈડ કે ભાઈ મારે આમ કરવું છે અને એના પછી જે હવે ઉપદેશ દોલતરામજી આપશે તો તમને બેસશે અધરવાઈઝ તમે સમજો ગ્રહિત મિથ્યા તો અમારે ઊભા હોય કે ભાઈ આમાં લખ્યું છે તમને પોતાને જ ડાઉટ આવતો હોય કે આવું હશે કે નહીં હોય આત્મા મળશે કે નહીં મને એવી બધી ડાઉટ્સ આપણને એટલે હું મારી વાત કરું છું કે આપણે કદાચ વાંચતા વાંચતા થાય કે ભાઈ થશે નહીં થાય એવા બધા ડાઉટ્સ હોય છે પણ આપણે જ્યારે બહાર કોઈ પણ ચીજ કરીએ છીએ તો આપણને એમાં એટલો વિશ્વાસ હોય છે આપણને ખબર છે આપણને ચાલો એક પણ આન્સર નથી આવડતો તો બી એક્ઝામ દઈને આપણે આવી જઈએ અને અહીંયા જ્યારે આપણે આ કહીએ કે છોડીને આ ગ્રહણ કરો તો આપણને ગ્રહણ કરતા જ પ્રોબેબલી આખો ભાવ નીકળી જાય છે કે ભાઈ યુ નો પહેલાં નાના હતા તો સ્કૂલમાં ગયા હવે બિઝનેસમાં લાગી ગયા તો આપણે આપણી જે નિર્ણય અને ડિસિશન મેકિંગ એબિલિટી આપણે ક્યાંય બસ આત્મા છે કરીને ખબર છે અને પછી યુ નો આપણે લૌકિક આપણી જે પણ ચીજ છે એમાં લાગી જઈએ તો આ બે ડાલનું સારાંશ એવી રીતે આપણે લઈ શકીએ કે આપણે હવેની જે ડાળમાં જે વસ્તુ આવે આવવાની છે એની માટે આપણે એટલીસ્ટ પાત્ર રહીને અહીંયા આવીએ એટલે આપણને શું કહેવા માગે છે એ આપણને સમજાય જેમ કે 28 મૂળગુણનું ડિસ્ક્રિપ્શન આવશે સમ્યક ચારિત્રમાં પણ આપણી ભૂમિકા તો અત્યારે એ નથી તો આપણને એમ થશે કે આવું બધું અત્યારે શું કામ સમજું એટલે અહીંયા દોલતરામજી એમ કહે છે કે આત્માના કલ્યાણના માર્ગે લાગી જાઓ જે મંગલાચરણની પહેલી ડાલ પછી એ શું જીવ ચાહે છે એની ડેફિનેશન ત્યારે થઈ હતી હવે અહીંયા કે ભાઈ તમે એકચ્યુઅલી સુખ ચાહતા હો તો આત્માના કલ્યાણના માર્ગે લાગી જાઓ સંસારની ઝાડ ભટકવાનો ત્યાગ કરો હવે સંસાર છે ને આપણને પહેલાં તો ઝાડ જેવો લાગતો જ નથી આપણને જે ને સંસાર બહુ ગમે છે પહેલી વાર તો સંસાર લાગતો જ નથી એટલે એક લાઈન આપણે વાંચી કે ભાઈ સંસારની જાણમાં ભટકવાનો ત્યાગ કરો, તો એનો મતલબ શું કે ભાઈ શું ઘરની બહાર વયા જઈએ ક્યાંય જંગલમાં બેસીને? તો એ સિચ્યુએશન અત્યારે પોસિબલ નથી, બરાબર. પણ મેં પહેલાં બી કીધું કે આપણે આપણું ડિસિશન ને આપણો નિર્ણય એકવાર આપણો ફોર્મ હોય પછી આપણે કોઈ પણ સિનેરિયોમાં ઊભા હોઈએ, મંદિરમાં હોય, ઘરમાં હોય, સ્કૂલમાં હોય, ઓફિસમાં હોય, ટ્રાવેલ કરતા હોય, ગમે એમાં, એની માટે શાસ્ત્રની જરૂર નથી પડતી. એટલે એ નિર્ણય આપણે જો કર્યો હોય કે સંસાર ઝાડ જેવો છે એ કેવી રીતે ખબર પડે, આ બે ડાલનું આપણે સારાંશ, અગર ટાઈમ ન હોય તો એ, અને ટાઈમ હોય તો આખી બે ડાલ ફરીને વાંચીને આવજો, તો ખબર પડશે કે સંસાર એકચ્યુઅલી, કેમ કે ઘણી વાર એવું થાય કે આપણે મિસ થયું હોય, કોઈ વાર અહીંયા આવવાનું હોય, તો બે આખી ડાળ પ્રોપરલી ખાલી ડિરેક્ટ આ વાંચો ને તો પણ ખ્યાલ આવશે. અને ગુરુદેવનું પ્રવચન 10 પ્રવચન છે, તો એને ડિવાઈડ કરી કરીને સાંભળજો. તો પહેલાં એ ડિસાઈડ કરજો કે સંસાર ઝાડ સમાન છે, એની આગળ હવે જેટલી પણ વાતો આવશે તો તમને કદાચ વાત ગમશે, નહીતર એમ થશે આ બધું શું કરવાનું. અહીંયા ઘણા બધા નવા પણ હોઈ શકે અને ઘણા વાંચીને પણ આવતા હશે. પોતાના પર્પઝ લઈને આપણે અહીંયા આવીએ તો આપણું પર્પઝ અહીંયા સોલ્વ થાય. ભટકવાનો ત્યાગ કરો, પેજ નંબર 48. હે દોલતરામ, એટલે આમાં દોલતરામજી લખે છે એટલે એ પોતાનું નામ લખે છે, આપણે આપણું નામ વાંચવાનું. પોતાના આત્મામાં સારી રીતે લીન થાવ, આ બધું ત્યાગીને પોતાના આત્મામાં લીન થાવ. ભાવાર્થ લેશું, આત્મહિતેશી જીવે, એટલે જેને આત્માની આત્મા જાણવાની જેને જિજ્ઞાસા છે કે ભાઈ પહેલાં તો હું જીવ છું એ નક્કી કરે, પછી જીવ કહો કે આત્મા કહો, હવે જીવ કહો તો થર્ડ પાર્ટી લાગે, આત્મા કહે તો પોતાનું લાગે કે ભાઈ હું આત્મા છું. એવા આત્માની જિજ્ઞાસાવાળા જીવે નિશ્ચય સમ્યક દર્શન, નિશ્ચય સમ્યક જ્ઞાન અને નિશ્ચય સમ્યક ચારિત્ર ગ્રહણ કરીએ. હવે નોર્મલ ગાથા વાંચો ને તો એમાં નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર ક્યાંય લખેલું આવશે ને, એમાં નેગેશનથી વાત છે. હવે આમાં દોલતરામજી જ્યારે એનો ભાવાર્થ કે જે લખે છે તો એમાં અસ્થિથી આખી વાત કહે છે કે ભાઈ પહેલાં આત્મા જે ચીજ છે એનો તમે નિશ્ચયથી સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, અને મેં જે ગ્રહણની વાત કરી હતી એ ગ્રહણની વાત છે, એ આપણે ગ્રહણ કરશું. નિશ્ચય સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર ગ્રહણ કરીને ગ્રહિત મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્ર તથા અગ્રહિત મિથ્યા દર્શન મિથ્યા જ્ઞાન મિથ્યા ચારિત્રનો ત્યાગ કરીને, એટલે નેગેશન પણ આવ્યું કે ભાઈ એને છોડ્યું અને ગ્રહણ આવ્યું. એટલે શાસ્ત્રમાં હંમેશા ડિસ્ક્રિપ્શન, જેમ કે છ ડાલામાં જ છે તો પહેલાં નેગેશનથી આવું ને હવે બધું પોઝિટિવલી આવું, એવી રીતે આમાં પહેલાં એ અસ્થિથી લીધું કે ભાઈ નિશ્ચયથી પહેલાં તમે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રને ગ્રહણ કરજો. હવે તમે હજી તો તમે પેલી ને બીજી ડાલમાં જ છો, તમે બીજી ડાલ તો વાંચી નથી, તો નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન અને ચારિત્ર શું છે તો એની માટે ગુરુદેવનું પ્રવચન સાંભળજો. 40 મિનિટ્સ મિથ્યા ચારિત્રનું ડિસ્ક્રિપ્શનમાં તપ જે આપણી બધી ભ્રમણાઓ છે એ બધું આપ્યું, પણ આ 20 મિનિટ્સમાં ગુરુદેવ શ્રી આત્માનો એટલો મહિમા ગાયો છે, અનંત ગુણનો મહિમા ગાયો છે. આપણે સ્ટાર્ટિંગમાં બહુ પહેલાં અહીંયા પાઠશાળા સ્ટાર્ટ થઈ ત્યારે આપણને અનંતનો મહિમા પણ ખ્યાલ છે. તો ગુરુદેવ શ્રી આ શાસ્ત્રનો પ્રવચન દેતા પણ એમ કહે છે કે સૂક્ષ્મ વાત છે, ઝીણી વાત છે. તો જ્યારે પણ આવી રીતે નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની આત્માની વાત આવે ત્યારે ગુરુદેવ શ્રી એને કેવી રીતે લે એ ભાવ ખ્યાલ આવશે, ત્યારે અહીંયા કંઈ આપણે ડિસ્કશનમાં એમ થશે કે કંઈક પ્રોબેબલી આત્મા જેવી કંઈક મને ખબર પણ પડે છે, નહીતર વિલ બી લાઈક એકદમ સ્થૂળ ચીજ, આત્મા કોઈ ત્રીજી એન્ટિટી છે એમ જ આપણને ખ્યાલ રહેશે. એનો ત્યાગ કરીને આત્મકલ્યાણના માર્ગમાં લાગવું જોઈએ. હવે આત્મકલ્યાણનો માર્ગ તો ખબર નથી, ત્રીજી ડાળ વાંચશું ત્યારે એ બધી ડિટેલ આવશે. આત્મકલ્યાણનો માર્ગ શોર્ટમાં જેમ ઉપર આવ્યો કે સમ્યક દર્શન ચારિત્રાણી મોક્ષમાં, જ્ઞાન દર્શન ચારિત્રાણી મોક્ષમાં, આપણે એનું પિક્ચર છે પેજ નંબર 55 ઉપર, આપણે એ હવે આગળ કવરઅપ થશે, છતાં એ ફોટો જોશો તો શિવમાર્ગ સમ્યક દર્શન જ્ઞાન અને ચારિત્ર એમ ત્રણ આપ્યું છે. એટલે જે ત્રણ ગ્રહિત અગ્રહિતમાં જે બતાવ્યા મિથ્યા એનું જ ઓપોઝિટ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એ ત્રણેયને ગ્રહણ કરી અને એ એક જ આત્મકલ્યાણનો માર્ગ છે. હવે દુનિયામાં કોઈ આપણને કાલે ઉઠીને કહી દે કે આવો પણ માર્ગ છે કે તમે આવું કરો, મેડિટેશન કરવા બેસી જાઓ, ધ્યાનમાં બેસી જાઓ, તમને બહુ શાંતિ મળશે, પીસ ઓફ માઇન્ડ છે, આમ છે તેમ છે, તો ચાન્સીસ આર દેર કે સમજો અગ્રહિત આપણે પહેલેથી આપણને ખ્યાલ નથી, આપણે અચાનક સારું પણ લાગવા માંડે. પણ આપણે આપણો નિર્ણય અને પાત્રતા કેળવી હોય કે ભાઈ ના જે પણ હોય આપણે ખબર નથી પડતી અલગ વાત છે, પણ આત્મકલ્યાણનો માર્ગ તો આ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર સિવાય મને નહીં મળી શકે. એ આપણો ડિસિઝન ફોર્મ હોવો જોઈએ, પછી આપણે ક્યાંય પણ હોય. પંડિત શ્રી દોલતરામજી પોતાના આત્માને સંબોધીને કહે છે, હે આત્મન, પરાશ્રયરૂપ સંસાર અર્થાત પુણ્ય પાપમાં ભટકવું છોડી દઈને સાવધાનીથી આત્મ સ્વરૂપમાં લીન થા. એ આત્મન એટલે પોતાને સંબોધે છે. આપણે રીડ કરીએ ત્યારે આપણે આપણને સંબોધીને કરવાનું, ત્યારે આપણે કોઈ યુનો થર્ડ પાર્ટીને નહીં કરવાનું. પરાશ્રયરૂપ સંસાર, હવે પહેલાં તો સંસાર પરાશ્રયરૂપ લાગે છે કે નહીં એ ડિસાઇડ કરો, એના પછી એમ ડિસાઇડ કરો કે પુણ્ય પાપમાં ભટકવું છે કે નહીં, અને એના પછી એ તમે નક્કી કરો તો તમે છોડવાનો તમે ઉપાય કરશો. અધરવાઇઝ તમને અગર એમ જ લાગે કે ભાઈ બધું સારું ચાલે છે, હું કહી રહ્યા તમને પરાશ્રય લાગતો જ નથી, તો તમે સમ્યક દર્શન કેમ કરશો? તમને પુણ્ય પાપમાં ભટકવું લાગતું જ નથી. તમે સમજો, ફોર એક્ઝામ્પલ, જેમ કે હું ડેઈલી પૂજા ના કરતો હોય ને હું સન્ડે ના આવીને પૂજા કરતો હોય તો મને હજી ખબર પણ નથી કે પુણ્ય પણ કેવા કરવા જોઈએ, તો એને હું એમ ના કહી શકું કે પુણ્ય કરીશ તો ભટકીશ. પણ જ્યારે તમે પૂજા પણ કરો છો હર વીક, તો તમે પૂજાને પણ સ્વાધ્યાય રૂપમાં લઈને એમાં જે અર્થ આવે એમાં તમને કંઈક ન સમજાય સમજાય એ લઈને તમે પૂજા કરો ભગવાનની, તો તમે ભગવાનના ગુણગાન તો ગાવા જ છો જયમાલામાં, સાથે પોતાના ગુણગાન ગાશો તો તમને પૂજનનો પણ મહિમા આવશે. અને તમને પ્રોબેબલી જે સ્થૂળ પુણ્યમાં કે ભાઈ આ ભાઈને ટેવ નથી, ચલો હું બેસાડું, મારો ભાઈ છે કે મારો ફ્રેન્ડ છે કે ભાઈ લઈને આવ્યો છું, તો એને પણ એ પુણ્યમાં અટકવાની બદલે હી વિલ બી કન્વર્ટેડ ટુ, એને પણ એમાંથી સ્વાધ્યાય અને પછી સમ્યક દર્શન થાય, એનો એટલીસ્ટ વિચાર તો પહેલાં આવે, પછી આગળ પામવાનું તો ડિરેક્શન શાસ્ત્રમાં ઘણી રીતે આપ્યું છે. એટલે એ રીતે ભટકવું છોડીને સાવધાનીથી પર બહુ જ સ્ટ્રેસ છે કે આપણે અહીંયા સમજો ડેન્જર 4000 વોલ્ટ લખ્યું હોય તો આપણે જઈને અંદર હાથ લગાડીએ, તો આપણે ત્યાં સાવધાન કરીને લખ્યું હોય, હવે ત્યાં આપણે સાવધાન ફોલો કરીએ છીએ, પણ આપણું ડિસિશન જ્યારે આપણે લેવાનું હોય ને કે મારે ઓફિસે જવાનું છે કે મંદિરે જવાનું કે અહીંયા જવાનું છે, તો ત્યાં આપણે સાવધાન નથી હોતા. ત્યાં આપણે જસ્ટ બીકોઝ બેઝડના ફોન આવ્યા બસ ચલો ભાગો, મંદિરે ગયા ન ગયા સાંજે જ, એટલે હું મારી જ વાત કરું છું કે મારી સાથે એવું બનતું હોઈએ, તો આપણે સાવધાનીથી વિચારવું જોઈએ કે ભાઈ કઈ ચીજ ઇમ્પોર્ટન્ટ છે મારા માટે. તમે ડિસાઇડ પણ કરો કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની મોક્ષમાં જાય, અને તમે કહો કે હું ઓફિસમાં રોજ જઈશ, જવાનું હોય જતા હોય, મનુષ્ય ગતિમાં એવો વ્યવહાર છે, પણ એનો મતલબ એમ નહીં કે મંદિરે મિસ કરીને પછી ઓફિસે જ જતા રહો તમે. એવી રીતે સાવધાનીથી આત્મ સ્વરૂપમાં લીન થા. તો આત્મ સ્વરૂપ શું છે એ હવે ત્રીજી રાડથી છઠ્ઠી રાડ આવશે. સમ્યક દર્શન આપણે એક એક ગુણ દર્શન જ્ઞાન ચારિત્ર ત્રણ ગુણથી આ ડાળમાં તો ચાલ્યું છે, એનું અગ્રહિત ગ્રહિત પણ ચાલ્યું, પણ હવે સમ્યકપણે જે એકચ્યુઅલી શક્તિ છે આત્મામાં, તો એ આત્મ સ્વરૂપમાં છે. પહેલાં તો આપણને ખબર જ નથી કે આત્મામાં સુખ નામની શક્તિ છે, આપણને સુખ કોઈ એક ત્રીજી ચીજમાં લાગે છે. ફોર એક્ઝામ્પલ ઢોસા ભાવે છે તો ઢોસા ખાવાથી મને સુખ મળશે, હવે એ અહીંયા આવીને અગ્રહિત મિથ્યા દર્શન છે આપણું એકચ્યુઅલી કે ઢોસા ખાવાથી મને સુખ મળે, પણ તમને કોઈ કે આત્મામાં સુખ છે, આત્મામાં સુખ શક્તિ છે, આટલા લોકો સિદ્ધ થઈ ગયા છે, 6 મહિનામાં હર સમયે થઈ રહ્યા છે, તમને જસ્ટ બીકોઝ અરૂપી છે દેખાતું નથી એટલે તમે બિલીવ નથી કરતા, એનો મતલબ એમ નથી કે નથી. એટલે સાવધાની રાખીને, સાવધાની હું ખાલી એક્સટર્નલી એમ કહી શકું અહીંયા ઇલેક્ટ્રિકસિટી છે કે ભાઈ અહીંયા જતો નહીં અટકે, પણ જ્યારે પોતાની સાવધાની હોય એ આપણા નિર્ણય ઉપર હોય છે કે આપણે પોતાના આત્મા સ્વરૂપ સમજીને સાવધાનીથી આપણે બધી આપણી ક્રિયાઓ જે પણ ડેલી રૂટીનમાં કરીએ સાવધાનીથી આત્મા સ્વરૂપમાં લીનતા, સ્વરૂપમાં લીનતા એટલે ચારિત્રની વાત છે, પણ દર્શન જ્ઞાન પહેલાં પ્રગટી હોય પછી લીન થવાની વાત. કેમ કે સમજો દર્શન જ્ઞાન ચારિત્ર થઈ ગયું છે તો મુનિરાજ હોય છે તો એમને 28 મુહૂર્ત તો એમાંથી પણ ખસીને પોતાના સ્વરૂપમાં લીન થવું. હવે આપણે બીજી ડાળનો સારાંશ શોર્ટમાં લઈશું. એમાં જેટલી પણ આ 15 દોહા છે એનું આ 5 સમરાઇઝેશન આપણે કહીએ ને એ રીતે આપ્યું છે. એટલે એક એક પેરેગ્રાફ આપણે એક એક વર્ડ ટુ વર્ડ લીધા છીએ, એટલે કદાચ કોઈનું કંઈ મિસ થયું હોય તો આપણે એમાં કવર અપ કરી શકીએ. આ જીવ એટલે કે નોર્મલી શાસ્ત્રમાં એવી રીતે જ આવે આ જીવ, પણ આપણે હું લગાડવાનું એટલે આપણે એમ લાગે કે યુ આર વિથ ધી દોલતરામજી ઉપદેશ આપે છે ને આપણે રીડ કરીએ. હું આ જીવ મિથ્યા દર્શન મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્રને વશ થઈને ચાર ગતિમાં વારંવાર પરિભ્રમણ કરીને પ્રત્યેક સમયે અનંત દુઃખો ભોગવી રહ્યો છે. હવે દર્શન જ્ઞાન મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્રને વશ થઈને ખબર છે તમને ચાર ગતિમાં ભ્રમણ કરે છે ખબર છે, પણ હર સમયે દુઃખી થઈ રહ્યો છે ને એ કારણ કે સમય એક બહુ નાનું જેને કહેવાય કેલ્ક્યુલેશન છે જે અત્યારે આપણા જ્ઞાનમાં ના પકડી શકાય, પણ હરેક સમયે દુઃખી થઈ રહ્યો છે એવું આપણે સમજો થિંક કરીએ કે ભાઈ સાચેમાં જો તો આપણે કોક વાર હું મારો એક્ઝામ્પલ લઉં છું કે 10 મિનિટ આપણે પ્રોબેબલી ચલો વિચાર બી આવી જાય તો આપણે અંદર બહુ થઈ ગયું, પછી આપણે સીધા કોઈ ત્રીજો જ વિચાર આવવા માટે તો હરેક સમય દુઃખ થઈ રહ્યો છે. જ્યારે તમને ભલે ઇવન આત્મા માટેનો વિચાર છે ત્યારે પણ, કારણ કે જ્યારે હાયર લેવલ પર આપણે જશું ત્યારે આપણને ખબર પડશે કે એ વિચાર પણ યુનો ઇટ ઇઝ અ વેરી સ્મોલ થિંગ, કે બહુ મોટી ચીજ નથી આત્માના વિચાર આવવા. કારણ કે મારો સ્વભાવ જે હું પ્રાપ્ત કરવા માંગુ છું અને એની માટે મને આટલી બધી એફર્ટ લેવા, પ્રત્યેક સમય અનંત દુઃખો ભોગવી રહ્યો છે તો અનંત દુઃખોમાં આપણી જે પણ એક્ટિવિટી લેતો હોય ને એ બધી લખી લેવાની, એટલે એ બધા દુઃખ જ છે. એમાં આપણે ભગવાનની પૂજનની ક્રિયા કરી આપણને ખબર નથી અત્યારે સમ્યક પણ નથી એટલે એ આપણી ક્રિયા પણ નિત્યા જ કરતા એ પણ દુઃખ જ છે. એટલે એનો મતલબ એમ નહીં કે નેક્સ્ટ ટાઈમથી હું હવે નહીં આવું, કેમ કે એ દુઃખની જ ક્રિયા છે, મારે તો દુઃખ દૂર કરવું છે. તો કોઈક અશુભમાંથી નીકળીને શું છે, લાસ્ટ ટાઈમ ક્લેરિફિકેશન થયું હતું ઘણાને ડાઉટ થતા એટલે કે ભાઈ અશુભ તો કરવા જેવું છે જ નહીં, તો પણ એટલી શુભ તો જે ભૂમિકા અનુસાર હોય આપણી ભૂમિકા અનુસારમાં જે પણ હોય એ તો આપણે કરવા જોઈએ, આપણે એમાંથી પણ એક્ઝિટ મારી લઈએ તો આપણે અશુભમાં જ જવાના છે. જ્યાં સુધી દેહાદીથી ભિન્ન પોતાના આત્માની સાચી સમજણ, આ બહુ જ ઇમ્પોર્ટન્ટ લાઈન છે આખી ડાલની. જ્યાં સુધી દેહાદીથી એટલે શરીરથી દેહાદીથી શરીરથી એટલે વાત લે છે કારણ કે આપણને સૌથી વધારે અટેચમેન્ટ આપણા શરીર સાથે છે. એક દિવસ પણ ઓછો છે અગર આપણે એક મતલબ એક સેકન્ડ માટે પણ કોઈ બીજા નામથી બોલાવી દે તો આપણે એમ થઈ જાય કે શું એ બોલાવી દે, એટલે આપણે આપણા શરીર સાથેનું એકત્વ નિરંતર એ કેચ કરવું પણ એક પૂરું જાય. આપણે એમ લાગે કે મેં મારા આ શરીરમાં શું એકત્વ કરી દીધી છે. તો દેહાદી એટલે દેહ સિવાયની બહારની બધી ચીજો તો એક્સટર્નલ છે જ ભિન્ન. જ્યાં સુધી દેહાદી દેહને મેઇન લીધો છે એ સિવાયની બધી ચીજ નેગ્લિજિબલ જ ગણવાની, કેમ કે બધી ચીજને તમે કેન્સલ કરવા મતલબ છોડવા એટલે કહેવાથી બાકી છે અલગ જ, તમે અલગ થવા રેડી થયો કે ફોન મૂકી દો આ મૂકી દો આ મૂકી દો આ મૂકી દો, પણ શરીર જ એક એવી ચીજ છે જેનાથી કોઈ તમને એમ કહે છે ને તો કે ના ભાઈ મરણથી તો ડર લાગે, આનાથી તો આમ થાય, કોઈ એમ કે શરીર બતાવે તો ડર લાગવા માંડે કે હું એવો છું, ત્યારે બીજી કોઈ ચીજ યાદ નથી આવતી, શરીર એક જ યાદ આવતું. એ જ્યાં સુધી દેહાદીથી ભિન્ન પોતાના આત્માની, પોતાના આત્માની, બીજાના આત્માની નહીં. હવે બીજાના શરીરને તો આપણે ડિફરન્ટ છે તો અલગ માનીએ જ છે, બરાબર. પોતાના શરીરની વાત છે અને પોતાના આત્માની સાચી સમજણ, પોતાના આત્માની સાચી સમજણ અને રાગાદીનો અભાવ ન કરે, રાગાદીનો અભાવ નહીં, શુભ અશુભ બધા મોરા દ્વેષ ભાવ બધા, ત્યાં સુધી સુખ શાંતિ અને આત્માનો ઉદ્ધાર થઈ શકતો નથી. આ જે સેકન્ડ લાઈન છે ને એ આપણે ડેઈલી રીડ કરીએ ને તો આપણે આપણે આખી ઢાલ વાંચવા બરાબર જ છે. જ્યાં સુધી દેહાદીથી ભિન્ન પોતાના આત્માની સાચી સમજણ અને રાગાદીનો અભાવ ન કરે ત્યાં સુધી સુખ શાંતિ અને આત્માનો ઉદ્ધાર થઈ શકતો નથી. એટલે આપણે ફોર એક્ઝામ્પલ સમજો મંદિરના દર્શન જઈને કરવાની ક્રિયામાં આપણે સંતોષાઈ ગયા હોય ને તો આ સેન્ટેન્સ વાંચી લેવાનો, કે પૂજનમાં આવવાથી કે પાઠશાલામાં આવવાથી આપણે આ સેન્ટેન્સ વાંચી લેવાનો, એટલે આપણે બધું ખબર પડી જાય મારે કહેવાની જરૂર નહીં. મતલબ ઇટ ઇઝ સેલ્ફ એક્સરસાઇઝ, પોતાના માટે કરીએ છીએ આપણે બધા. એટલે સેકન્ડ લેશું આપણે, આત્મહિત માટે સુખી થવા માટે પ્રથમ ચાર પોઈન્ટ લીધા છે. સાચા દેવ ગુરુ ધર્મની યથાર્થ પ્રતિવિધિ, આપણે ડિસ્ક્રિપ્શન આવ્યું છું કુદેવ કુગુરુ અને કુધર્મ, એટલે આત્મહિત માટે ઇટ ઇઝ ઓપોઝિટ, કે ભાઈ સુખી થવું છે એટલે પહેલાં સુખ શાંતિ અને આત્માનો ઉદ્ધાર કરવો છે. હવે ઉદ્ધાર વર્ડ આપણને એમ લાગે કે કંઈક બેઝિકલી હું જ્યાં સુધી સમજું છું તો ગ્રોથ, પણ એટલે આપણી નોર્મલ લેંગ્વેજમાં, પણ શાસ્ત્રીય ભાષામાં આપણા આત્મામાં જે આત્મા શુદ્ધ છે પણ આપણે પ્રગટ રૂપે આપણે એમાં સમ્યક દર્શન પહેલાં પ્રાપ્ત કરીએ, પછી જ્ઞાન સાથે થાય અને ચારિત્રમાં પછી આપણી લીનતા જેમ વધારે થાય એને અહીંયા ઉદ્ધાર કર્યો, એટલે ચારિત્રથી વાત જોઈ છે, સુખ શાંતિ અને વિવેક. આત્મહિત માટે સુખી થવા માટે પ્રથમ સાચા દેવ ગુરુ અને ધર્મની યથાર્થ પ્રતિધિ, સાચા દેવ ગુરુ અને યથા ધર્મની પ્રતિધિ ઇઝ વ્યવહાર સમ્યક દર્શન, પણ એ આવશે નેક્સ્ટ ઓલામાં કે કેવી રીતે સમ્યક દર્શન, નિશ્ચય સમ્યક દર્શન પામવામાં હેલ્પફુલ છે એના માટે એને વ્યવહાર સમ્યક દર્શન કીધું છે. પણ જ્યારે પ્રવચનો બી ગુરુદેવના સાંભળશો તો વ્યવહાર માટે એમ જ કહે છે કે વ્યવહારમાં જે પણ કહેવામાં આવે, કોઈ પણ ચીજ બોલવામાં આવે, ફોર એક્ઝામ્પલ હું એમ કહું કે આ ફોન મારો છે, વ્યવહારથી એમ કહેવાય, પણ આ ફોન પર ના મારું નામ છે ના કોઈ ટાઈપનું, ખાલી બસ હું માનું છું કે આ મારો ફોન છે, ધેટ્સ ઇટ. બાકી ક્યાં કોઈ કમ્પ્યુટરમાં લોગ્ડ ઇન નથી, ક્યાંય મેં મારા બોડી પર લખી નથી રાખ્યું કે આવા ટાઈપનો ફોન મારો છે. એટલે એ માન્યતા જે યથાર્થ પ્રતિધિ એટલે કે શ્રદ્ધા આપણી. સેકન્ડ પોઈન્ટ છે જીવાથી સાત તત્વની યથાર્થ પ્રતિધિ. અહીંયા આપણે શું ચાલ્યું, જીવની એટલે મારી સાત તત્વની જે ભૂલ થઈ રહી છે એ બતાડી. હવે એ ભૂલ ટાળવા માટે શું કરવાનું, તો કે જે જીવાથી સાત તત્વનું સ્વરૂપ છે જેવું સ્વરૂપ છે એવી યથાર્થ પ્રતિધિ કરવી. હવે એ પ્રતિધિ કેમાંથી આવશે, તો ફર્સ્ટમાં લીધું કે દેવ ગુરુ અને ધર્મ, ધર્મમાં આપણે શાસ્ત્ર લીધું તો આપણે શાસ્ત્ર અત્યારે રીડ કરી રહ્યા છે, તો એમાંથી આપણને સાત તત્વની આપણે જેટલો પણ ટોપિક ચાલ્યો તો આપણે એનું સ્વરૂપ તો ખ્યાલમાં આવ્યું ને કે જીવ શું છે, અજીવ શું છે, આશ્રવ શું છે, ભૂલ શું છે, અને એ તો સ્વરૂપ તો બતાવ્યું પણ આપણી ભૂલ ક્યાં થાય છે ને એ પણ બતાવ્યું. એટલે આપણે પ્રતિધિ ક્યાં કરવાની છે એ પણ આપણને ખબર છે, કે ભાઈ બારમાં કરતો હોય કે ભાઈ આશ્રવ પૂજામાં આપણે એમ માનતો હોય કે ભાઈ હું પૂજા કરીને સુખી થયો તો એ રોંગ છે, હું થવાનો તો સુખ તો મારા આત્મામાં છે. તો યથાર્થ પ્રતિધિ પણ આત્મામાં જ કરવાની, પૂજામાં યથાર્થ પ્રતિધિ કરીશ તો તને સુખ શાંતિ નહીં મળે. થર્ડ છે સ્વ પરની સ્વરૂપની શ્રદ્ધા, અને ફોર્થ પોઈન્ટ છે સ્વ પરના સ્વરૂપની શ્રદ્ધામાં, એટલે વન વર્ડ ઇઝ ભેદ વિજ્ઞાન, પણ સ્વ અને પર આપણે અલગ અલગ લેવલ્સ પર સ્વ અને પરની ચર્ચા થતી હોય છે. એટલે સ્વ આપણે પહેલા તો કોને સ્વ ગણીએ છીએ એ ડિસાઈડ કરો, તો એની સિવાયની ચીજને આપણે પર માનશું. આપણે હવે પરને પણ સ્વ જ માનતા હોય તો પછી પર ગણશું કોને? આપણે કોઈ એમ કે પરલોકમાં એટલે આવું બીજું જ કોઈ અર્થ હશે એવું આપણને ફીલ થાય કે ભાઈ આવું કોઈ પરલોક છે, પણ આપણે આ અર્થ આપણને અગર આપણે એક ફોન માટે પણ અગર એવું છે ને કે આ મારો છે એનો મતલબ આપણને એમ જ છે કે આખી પૃથ્વી મારી જ છે. ખાલી તમને ટેમ્પરરી એવું લાગે છે કે ખાલી આ ફોન પૂરતું મહત્વ છે, પણ તમને આખી પૃથ્વીની મહત્વ છે. એટલે તમે સ્વ અને પર ક્યાં નક્કી કરો છો એના પર આખું છે, અને એનું જે સ્વરૂપ છે એની સમજણ હવે આવશે. એની શ્રદ્ધા કરવી, શ્રદ્ધા એટલે એનું પહેલાં જે વર્ડ યુઝ થયા છે પ્રતીતિ શ્રદ્ધા. પછી ફોર્થ પોઈન્ટ છે નિજ શુદ્ધાત્માના પ્રતિભાસરૂપ આત્માની શ્રદ્ધા. આ ચાર લક્ષણોના અવિનાભાવ સાહિતની સત્ય શ્રદ્ધા. હવે આપણને એવું લાગશે કે આ 15 દોહાઓ ચાલ્યા એમાં આવી તો કોઈ વાત જ નથી આવી બરાબર, પણ એમાં આપણી બધી ભૂલો આપણને બતાડીને આપણને જાગૃત કર્યા છે કે આપણી આ ભૂલ થાય છે, એટલે આપણે એ ડિરેક્શનમાં આપણી શ્રદ્ધા જાય છે તો એ રોંગ છે. એટલે આમાં આપણે એટલે હવે આખી ધાર ચેન્જ થવાની છે. એટલે સારાંશ પણ એવી રીતે લખવામાં આવ્યો છે કે તમને મેન્ટલી જ પ્રિપેર કરી રહ્યા છે કે આત્મા સિવાય ક્યાંય સુખ નથી. તમે માનતા હો તો તમે ભૂલી જજો. એટલે આ ઇવન આ ચારેય પોઈન્ટ છે એમાં કોઈ બીજી વાત આવી એ જ વાત, એટલે આત્મા સિવાયની બીજી કોઈ વાત નથી. નિજ શુદ્ધાત્મા પ્રતિભાસરૂપ આત્માની શ્રદ્ધા, આ ચાર લક્ષણો અવિનાભાવ સહિતની. અવિનાભાવ મીન્સ કો રિલેટેડ આપણે એમ કહી શકીએ કે ભાઈ દેવગુરુ ધર્મ ઉપદેશ આપે પછી આપણે એમાંથી તત્વનું યથાર્થ સ્વરૂપ સમજે, પછી એનાથી સ્વ પર જીવ હું છું બાકી છ તત્વો હું નથી. નિજ શુદ્ધ એ શ્રદ્ધા કરીને પછી ત્રિકાળી જે હું શુદ્ધ છું એ જ હું આત્મા દ્રવ્ય છું એની શ્રદ્ધાન કરો, એ નિશ્ચય સમ્યક દર્શન. જ્યાં સુધી જીવ પ્રગટ ન કરે ત્યાં સુધી જીવનો ઉદ્ધાર થઈ શકે નહીં, અને ધર્મની શરૂઆત પણ થઈ શકે નહીં. હવે આ તો એક બેઝિક સ્ટેપ છે સમ્યક દર્શન. એટલે અત્યાર સુધી જે પણ છે જેમ કે મિથ્યાત્વ એક ગુણસ્થાન છે પહેલું, પછી સેકન્ડ થર્ડ પછી ફોર્થ સમ્યક દ્રષ્ટિ અવિરત સમ્યક દ્રષ્ટિ ગુણસ્થાન છે. તો એ મોક્ષ માર્ગ જે સ્ટાર્ટ જાય છે, આપણે મંદિરમાં આવવું હોય તો પહેલો સ્ટેપ આપણે એકદમ એન્ટ્રન્સમાં છે આપણા ચપ્પલ રાખીએ એની વાત. હવે આપણે એ કોઈ એમ કે મારે ત્યાં પગ નથી રાખવો મારે ડાયરેક્ટ સેકન્ડ ફ્લોર પર જવું છે તો શું કરવું? અહીંયા લિફ્ટ છે એટલે કોઈ એમ કે લિફ્ટમાં વયા જશું હું ચડ્યો તો નથી. પણ એ સ્ટેપ્સને બેસિક સ્ટેપ જ છે કે સમ્યક દર્શન હોય તો જ તમે મોક્ષ માર્ગમાં એન્ટ્રી કરી શકો, અધરવાઇઝ તમે એન્ટ્રી ના કરી શકો. હવે એ સ્ટેપ વગર એ કે મારે ડાયરેક્ટ અહીંયા થર્ડ ફ્લોર ચારિત્ર કરવું છે તો દેટ ઇઝ રોંગ. સાત તત્વની સોરી ઉદ્ધાર થઈ શકે નહીં અને ધર્મની શરૂઆત પણ થઈ શકે નહીં, અને ત્યાં સુધી આત્માને અંશ માત્ર સુખ પ્રગટે નહીં. અમુક અમુક વર્ડ છે ને રિપીટ નહીં થાય. આત્મા બહુ રિપીટ થશે કદાચ સાંભળીને એમ થશે કેમ આમ છે, પણ અંશ માત્ર છે, ભેદ વિજ્ઞાન છે, તત્વજ્ઞાન છે, શ્રદ્ધા વર્ડ છે, ઉદ્ધાર છે, સુખ શાંતિ છે, એવા બધા વર્ડ આવશે ને ત્યારે જીવ રિલેટ થવા મળશે. કેમ કે એવી કોઈને કોઈ બીજી ચીજમાં તમે ટૂંક કઈ બીજે માની બેઠા છો, આ ચીજમાં હું બંધ રૂમમાં શાંતિથી બેઠું તો મને શાંતિ મળે એ હું માની બેઠો છું અને એનાથી મારો ઉદ્ધાર થાય છે. એટલે અલગ રીતે પોતાનું પ્રીસેટ દિમાગ છે કે ભાઈ આ ચીજમાં આમ છે, પણ જ્યારે અહીંયા આમાંથી વર્ડ આવશે ને અંશ માત્ર પણ સુખ પ્રગટે નહીં તો એમ થશે કે યાર હું માનતો તો એ તો બધું રોંગ છે. એટલે ત્યારે એનો આપણે ક્લિક થાય કે ભાઈ આ રોંગ છે ને હવે હું આ રાઈટ તરફ જાઉં. અધરવાઇઝ તમે એને એ જ સમજો, તમે એને જ તમને રાઈટ લાગતું હોય તો તમે હજી મિથ્યાત્વમાં જ આગળ વધો છો, તમે એને જ પુષ્ટિ આપો છો. તમને લાગે ભલે કે તમે સુખ શાંતિના માર્ગ પર છો પણ તમે છો નહીં. થર્ડ પોઈન્ટ સાત તત્વની ખોટી શ્રદ્ધા કરવી તેને મિથ્યા દર્શન, અને તેના કારણે આત્માના સ્વરૂપ વિશે વિપરીત શ્રદ્ધા કરીને જ્ઞાનાવરણી આદિ આદિ દ્રવ્ય કર્મ શરીરાદિ નવ કર્મ પુણ્ય પાપ રાગ ભાવ મલિન ભાવમાં એકતા બુદ્ધિ કરતા બુદ્ધિ છે. આ થોડું શોર્ટમાં લઈએ. સાત તત્વની ખોટી શ્રદ્ધા તેને મિથ્યા દર્શન કહે, અને તેના કારણે આત્માના સ્વરૂપ વિશે, હવે મિથ્યા દર્શન છે તો એના કારણે આત્માના સ્વરૂપ વિશે રોંગ શ્રદ્ધા જ થવાની છે કે ભાઈ આ શરીર જ હું છું, કે આ ચીજ મારી છે, આ અત્યારે હું તમને સમજાવું છું. વેરેજ આત્માના પોઈન્ટ ઓફ વ્યુથી જોઈશ તો એ કોઈ એક્ટિવિટી બધી અહીંયા આવશે અનાત્મામાં. ઓકે, વિપરીત શ્રદ્ધા કરીને દ્રવ્ય કર્મ, ભાવ કર્મ અને નો કર્મ. દ્રવ્ય કર્મમાં જે નાના વર્ણ્યાથી આઠ કર્મ આવે એ આવે, નો કર્મમાં શરીર આદિ એક્સટર્નલ જે બી હોય એ બધા, અને પુણ્ય પાપ અને રાગાદિ ભાવ, જેને આપણે ભાવ કર્મ પણ બુક્સમાં ભાવ કર્મ શાસ્ત્રમાં ભાવ કર્મથી લખીને આવે. તો ભાવ કર્મનો મતલબ કર્મ ના લેવો ત્યાં, એ કેસ ટુ, એટલે ડિપેન્ડ ઓન જ્યાં કેવી રીતે સમજાવાયું હોય એ રીતે લેવાનું. એટલે અહીંયા જે પુણ્ય પાપ રાગાદિ મલિન ભાવ, અહીંયા ભાવ કર્મ વર્ડ યુઝ નથી કર્યો, પણ કોઈ જગ્યાએ એ વર્ડ યુઝ કર્યો હોય તો એમાં આ બધી ચીજ લઈ લેવાની. પુણ્ય પાપ રાગાદિ મલિન ભાવમાં એકત્વ બુદ્ધિ અને કરતા બુદ્ધિ, આત્મામાં એકત્વ બુદ્ધિ નથી કરતો, મિથ્યા દર્શન ચાલુ રાખ્યું છે, એટલે આત્માની શ્રદ્ધા સાચી નથી થઈ. એટલે જ્ઞાનાવરણીયાદી કર્મનું ફંક્શન ચાલુ છે, શરીરાદી નો કર્મ પણ એનું પોતાનું પૂતગલનું પરિણામ ચાલુ છે, અને જીવ એમ માને છે કે મેં આના પર રાગ કર્યો, મેં આના પર દ્વેષ કર્યો. એ જે મલિન ભાવો છે, મલિન ભાવ કેમ છે, કેમ કે આત્માને અગર આપણે પોતાને પ્રેઝન્ટ કરવું હોય કે ભાઈ મારે આજે એક લેક્ચર આપવાનું છે, એક એક્ઝામ્પલ લઉં, તો આપણે શું કરીએ, વાંચીએ, બધી તૈયારી કરીએ કે ભાઈ આજે હું મારું બેસ્ટ આપીશ. એવી રીતે આત્માને એનું બેસ્ટ આપવું હોય ને તો સિદ્ધ ભગવાન સિવાય બેસ્ટ કોઈ પર્યાય નથી. પણ વચ્ચે દીધી મોક્ષ માર્ગમાં બધી લેવલ્સ આવે ત્યારે ચારિત્રમાં ભેદ પડે, પણ જ્યારે આત્માનું ભાન થાય કે ભાઈ આત્મા આવો છે તો એના રિલેટેડ બધી ક્રિયા, તો એ આવી બધી પુણ્ય પાપ પૂજન ક્રિયા, શાસ્ત્ર વાંચનની ક્રિયા, પ્રવચન બધી ક્રિયામાં આપણે સાંભળીએ છીએ પણ આપણે એકત્વ થઈ જાય છે. આપણે સાંભળીએ છીએ તો આપણે એમ થાય કે હા આજે ગુરુદેવે આમ કીધું, આત્મા અને શરીર જુદા છે, તો એ એક દિવસ ચાલે, બીજા દિવસે વી આર લાઈક ચલો એક છે, આપણી માન્યતા અગેન ચાલુ કરે. એટલે આપણે ડેઈલી સાંભળીએ, આપણે ડેઈલી આપણા કોઈક ને કોઈક નવા બિલ્ડ કરીએ, ડિસ્ટ્રોય કરીએ, અલગ અલગ રીતે આપણે કરતા હોઈએ છીએ. આપણે અહીંયા એન્ડ કરશું અને પછી નેક્સ્ટ ઓલામાં આગળ આમાં આનો સારાંશ બહુ જ સારો છે. ફરી વાંચીને આવશો તો યુનો થોડા ક્વેશ્ચન્સ પણ આવશે, કેમ કે અમુક અમુક વર્ડ્સ પર ઇલેબોરેશન કરવાની જરૂરત છે.
આપણે મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્રનું સ્વરૂપ સમજીએ છીએ. વૈભવ ભાઈ મિથ્યા ચારિત્ર એ બહુ સરસ કીધું. મિથ્યા ચારિત્ર અઘરો ટોપિક છે તો પણ બહુ સરસ કીધું. પછી અનાઉન્સમેન્ટ એ છે, આપણે નેક્સ્ટ ક્લાસ આ જે ભાવ આ સારાંશ છે એ પૂરો કરશું, થોડું કંઈક રિવિઝન કરશું, અને તમારા જે પણ કંઈક ક્વેશ્ચન હોય સેકન્ડ હાલ રિલેટેડ એ નેક્સ્ટ ક્લાસમાં લઈ આવજો. એના પછીના સન્ડે અબાઉટ 12th કે 13th ડિસેમ્બર જે બી હશે ત્યારે આપણે સેકન્ડ હાલની એક્ઝામ હશે, એટલે તમે તમારું પ્રિપેરેશન આજથી શરૂ કરજો અને જે બી ક્વેશ્ચન્સ હોય નેક્સ્ટ ક્લાસમાં લેતા આવજો.
શરણાગતિ